ભગવાન પોતાના શ્રીમુખથી સત્સંગનું મહાત્મ્ય અને સત્સંગના સ્વભાવનું ખૂબ જ સરસ રીતે સૌને પાલન કરવા માટેનો આદેશ આપી રહ્યા છે. આ જગતમાં જીવ આવ્યો છે, માનવ શરીરમાં આવ્યો છે અને માનવ તન દેવોને પણ દુર્લભ છે. અનેક સત્કર્મ અને સદગતિ પ્રાપ્ત કરાવનારું આ માનવ શરીર છે એમ પ્રભુએ પ્રજાજનોના આ સત્સંગની અંદર સૌને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું. એમાં કહ્યું કે પાઈ ન જે પરલોક સંવારા, આ માનવ તન પ્રાપ્ત કરીને જેણે સદગતિના માર્ગને ન ઓળખ્યો, સદગતિ મોક્ષનો માર્ગ જેણે ન પકડ્યો, એ માણસ કેવો છે એનું દર્શન કરાવે છે. કે જે આ સંસારની અંદર જીવતા એની કઈ અવદશા થાય છે અને એ અવદશાની અંદર પોતાની જાતને કેવી રીતે છેતરે છે, પોતાના જ દુઃખથી પોતાની જ રીતે દુઃખી થતો હોય, ખૂબ જ પરેશાન થતો હોય, તો એ કેવી રીતે દુઃખી છતાંય એ માણસ પોતાની જાતને છેતરતો હોય. તો આજે મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી પણ જેને રસ્તો નથી જડતો અને રસ્તો દેખાય તો પણ એ તરફ જવાની એની સહેજ પણ ઈચ્છા થતી નથી, તો અહીંયા કે છે સાધનનું દ્વાર અને મોક્ષનું ધામ આ શરીર પ્રાપ્ત કર્યા પછી જે સન્માર્ગ, સત્સંગનો માર્ગ, સદગતિનો માર્ગ, મોક્ષનો માર્ગ નથી સમજતો કે એ માર્ગે નથી જતો, એ માણસ આ માનવ શરીરને ધૂળમાં રોળી નાખે. તો જેને પ્રાપ્ત થયા પછી હીરા જન્મ અમોલ થા કોડી બદલે જાય, અમૂલ્ય એવું માનવ તન કદાચ કોઈક ભિખારીને એમ પૂછવા કહેવામાં આવે કે આ તારું શરીર છે એના અમુક ભાગોમાં તું મને આપી દે, હું તને અબજોનો કિંમતી એક હીરો આપું છું, એ ભિખારી અબજોની કિંમતનો એ હીરો લેવા તૈયાર થશે ખરો? તો કિંમત કઈ વધારે, કરોડો અબજોનો હીરો કે માનવતન? સાધન ધામ મોક્ષ કર દ્વારા, તો જેણે હીરા જન્મ અમોલ થા એને ન આવડ્યું વાપરતા, ન આવડ્યું એને સમજતા, ન વિચારી શક્યો એની કિંમતને કે આટલું બધું અમૂલ્ય થા અમૂલ્ય હતું, એને પ્રાપ્ત કર્યા પછી પણ પોતે ભિખારીનો ભિખારી રહ્યો, ગરીબમાં ગરીબ ને દુઃખીમાં દુઃખી રહ્યો. પાઈ ને જહી પરલોક સંવારા, આ હીરા કરતા પણ અત્યંત મૂલ્યવાન આ માનવ તન મેળવ્યા પછી પણ માણસ પોતાની જાતને ભિખારી મને, કે હું ભિખારી છું, ગરીબ છું, હું રાત. અરે એક સંત જીવનમાં ત્યાગથી જીવનારો, કશું જ પાસે ન હોય, એક વૃક્ષને ઘર બનાવી એની નીચે એક પથરાને ટેકવીને સૂતે હોય, સૂતેલો હોય ધૂળની પથારી પાથરી, છતાંય એ પોતાની જાતને આમ એટલો બધો સુખી માનતો, એટલો બધો સુખી. ભાગવતના એકાદશ સ્કંદની અંદર અવધૂત સ્વયં ભગવાન દત્તાત્રે એક વૃક્ષ નીચે પથરાને અડેલીને નિરાતે સૂતા, મસ્તીમાં, એટલો બધો આનંદ કે વાત ના પૂછો. ત્યાં થઈને રાજા યદુ પસાર થતો, રથ લઈને નીચે ઉતરી જોયું કે આ દૂરથી કોઈ ખૂબ ઉચ્ચ કોટીના આ કોઈ પરમ તત્વના અવતાર સ્વરૂપ આ કોઈ સત્સંગ છે, અવધૂત છે. રથથી નીચે ઉતર્યો, પોતાનો મુગટ ઉતારી દીધો, નજીક આવતા પેલા પગરખા ઉતારી દીધા. આમ થોડોક નજીક જઈ દંડવત પ્રણામ કર્યા, જોયું કે અવધૂત પોતાની મસ્તીમાં છે. એટલે એ જંગલની અંદર એ ધૂળમાં ભોય ઉપર જ એમને બેસી ગયો, પલાઠી વાળી આંખ ખોલી. ઘણો સમય થયો પછી અવધૂતે આંખ ખોલી. એટલે યદુ ઉભો થાય છે, રાજા દંડવત પ્રણામ કરી અને ઘૂંટણી ટેકીને અવધૂતની આગળ બેસે અને એક પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા, પ્રભુ હું આપને એક મારી જિજ્ઞાસા વ્યક્ત કરું છું કે આપ અહીંયા આ વૃક્ષ નીચે કોઈ પણ સુવિધા સિવાય નિરાતે સુતા છો, જે આનંદ છે, જે નિરાતને જે મસ્તી છે. હું વૈભવ વાળો રાજા હોવા છતાંય મારા જીવનમાં મારા મહેલમાં કોઈ પણ દિવસ ક્યારેય પણ મેં ભોગવી નથી આવી મસ્તી, આવો આનંદ, આવી નિરાંત. આપને ક્યાંથી મળે છે આ મસ્તી? આપને ક્યાંથી મળી? મને ના મળી શકે મારા રાજમહેલમાં? તો એક આટલી બધી સુવિધાઓ હોવા છતાંય એના મનમાં અધૂરપ, અજંપો, કઈક ક્લેશ, કઈક ગ્લાની, કઈક દુઃખ. આવડો મોટો રાજા હોવા છતાંય અને આ અવધૂત, કોઈ સુવિધા નહીં, દળની પથારી, પથ્થરનું ઓશિકું, ઝાડનું ઘર અને અવધૂત દિગંબર, અને છતાંય લહેરમાં જેમ હોય કાઠિયાવાડ કે કેમ કે લહેરમાં સુતા. તો આ માનવ તનની અંદર એકને આટલું બધું સુખ મળે છે, અસુવિધાઓની વચ્ચે પણ આનંદ નિરાશ છે, અને આટલી સુખ સગવડોની વચ્ચે પણ એ દુઃખી છે. તો જે સાધન ધામ મોક્ષ કર દ્વારા માણસ આ સંસારની અંદર પોતે દુઃખી છે, પણ એક ત્યાગી અને વિરક્ત કશું ન હોવા છતાં સુખી છે. કારણ એને શરીર એ જ મોટામાં મોટું સાધન દેખાય છે. ઓહો, મને પરમાત્માએ આટલું બધું મોટું, આટલું અમૂલ્ય આ શરીર રૂપી સાધન આપ્યું છે, એમાં કેમ આનંદ ને સુખ ન માણી લઉં? માણસ પોતાના માનવ શરીરની અંદર પોતે ક્યારે સુખ નથી મેળવ્યું? સાચું સુખ, આત્મસુખ, પોતાનું સ્વસુખ, સ્વસુખમ ઉપગતે, ભાગવત ની અંદર બતાવ્યું છે. તો એ સ્વસુખ પોતાના આત્માનું એ શરીર ભોગવી રહ્યું. જ્યારે અવધૂત આવી ત્યાગની અવસ્થામાં કઈ સુવિધા ન હોવા છતાંય ખૂબ આનંદ મસ્તીમાં સુખ મેળવી રહ્યા છે, અને એની સામે રાજા દુઃખી છે. પછી યદુ રાજાને ભગવાન દત્તાત્રેય અવધૂત ઘણો બધો ઉપદેશને સંબોધે છે, અને એટલે જ કહ્યું બોધ્યા યદુ. એ એકાદશ સ્કંદની અંદર આત્મજ્ઞાન આપ્યું. તો માનવ શરીર કેટલું અમૂલ્ય છે, એમાંથી કેટલો સુખ અને આનંદ મળે છે એ માણસ પોતે નથી સમજી શકતો. પોતાના જ શરીરમાં કેટલો બધો દુઃખી થાય છે એક વાત નથી. એટલે સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈને જેહી પરલોક સવાર. અવધૂતે તો આલોક પણ સાચવી લીધો, સુધારી લીધો, અને પરલોક તો એને માટે છે જ નહીં, સર્વત્ર છે, સર્વવ્યાપક છે. પણ જે જીવાત્મા મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી પણ આ માનવ તનને નથી ઓળખી શકતો, નથી સાચી રીતે વાપરી શકતો, કે નથી એ આ શરીર દ્વારા એ પરલોકને પણ સુધારી નથી શકતો, એની કઈ અવસ્થા અને કઈ ગતિ છે? સો પરત્ર દુઃખ પાવઈ, એ અપાર દુઃખ, એટલું બધું દુઃખ એના જીવનની અંદર હોય છે એનો કોઈ હિસાબ નહીં, કોઈ ગણતરી નહીં. અને દુઃખની એ વ્યાધિની સજા એટલી બધી હોય અને એની અંદરની પીડા પણ એટલી અસહ્ય વેદના હોય, સો પરત્ર દુઃખ પાવે, ભયંકર દુઃખ પ્રાપ્ત એને થાય, અસહ્ય વેદના થતી હોય, નથી રહેવાતું. હવે તો એ ભગવાન મોત આપ તો વધારે સારું, લઈ લે ને, આ પીડા નથી સહન થતી ને, સો પરત્ર દુઃખ પાવે. પોતાના શરીરની પીડા પોતાના શરીર વડે પોતે જ એને સહન ન કરી શકે, હાય હાય કરતો હોય, ઈસો પાડતો હોય, ભોગ મૂકીને રડતો હોય, કઈ રડવાથી કે હાય હાય કરવાથી ક્યારે વેદના શાંત નહીં, એ તો વધારે ને વધારે ભડક, વધારે ભડક. તો ભગવાન પોતાના શ્રીમુખથી કે છે કે આ માનવ તનનું કેટલું મૂલ્ય છે, આ મનુષ્ય જીવન, મનુષ્ય શરીર, મનુષ્ય અવતાર કેટલો બધો કિંમતી છે એને સમજો. તુલનતાહી અતુલ મેલી, એને આ જગતની બધી જ સૃષ્ટિ એક તાજવે મૂકવામાં આવે અને બીજા તાજવે આ માનવ જીવનને મૂકવામાં આવે. તુલનતાહી સકલ, આખી સૃષ્ટિ પણ એની તોલે આવી શકે નહીં, માનવ શરીર માનવ જીવન. તો એટલા માટે કે છે પરલોક, આટલું તુલનતાહી કે એની તુલના બરાબર કઈ જ ન આવી શકે. અને છતાંય માણસ એ શરીરને માટે બે પરવા, ફાવે તેમ વાપરે, ફાવે તેમ વેડફે, વિષય વાસનાઓની અંદર રગદોળી 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 ગંધાતું ભયંકર કીચડવાળું કરી નાખે. પાઈને જેહી પરલોક, નાનું બાળક તો રગદોળે પોતાની જાતને પોતાના શરીરને, વિષ્ઠામાન મળમૂત્રમાન બધે. પણ માણસ શરીર પ્રાપ્ત થયા પછી પણ આટલી સમજણ ઈશ્વરે આપી છે, છતાંય જાણે અબુદ્ધ થઈને, જેને પ્રજ્ઞા અપરાધ કહેવાય, જાણી બુદ્ધિને અપરાધ કરે, પાપ કરે, એનું નામ પ્રજ્ઞા અપરાધ કહેવાય. સમજણ પૂર્વક પાપ કરે એને પ્રજ્ઞા અપરાધ. તો માનવ શરીરમાં આટલી સમજણ શક્તિ આપી છે, પશુ પક્ષીમાં નથી, અન્ય કોઈમાં નથી આટલી સમજણ. તો એટલી સમજણ આપી હોવા છતાંય આ શરીરને રગદોળી નાખે છે, એને બિલકુલ ભૂળ જેવું કરી નાખે છે. જેમ સરસ મજાની થાળી પીરસાઈ હોય, સુગંધી સરસ આવતી હોય, મોઢામાં પાણી આવતું આવે, અને આમ હમણાં ખાઈ લઈએ, આથી વધારે ખાઈ લઈએ, હજુ બીજું લઈ લઈએ, પણ એ થાળીને સહેજ ગુસ્સો આવે, માર્યો ધક્કો, નડસેલી મૂકી. કૂતરાને સરસ મજાનું પીરસ્યું હોય અને પાંચ છ ભેગા થયા હોય, એમાં ધૂળ ના ના ખાય ને, ત્યાં સુધી એ ખાય નહીં. તો માણસ પણ પોતાના જીવનની અંદર આ વિષયો, કામ ક્રોધ લોભની ધૂળ જ્યાં સુધી અંદર નાખે નહીં, ત્યાં સુધી એને સ્વાદ ના આવે. આ બધું ન ખાય અને ધૂળ વાળું ને કચરા વાળું થાય ને, પછી હાશ હવે સ્વાદ આવ્યો, બદામ પિસ્તા અને ચારોળી ઇલાયચી જેવો, ફ્રૂટ શ્રીખંડ જેવો, અંદર બધું નાખ્યા પછી, ધૂળ નાખ્યા પછી, હા હવે હવે લહેરાવી. પણ ભગવાન કે ભગવાન પોતાના શ્રીમુક્તિ કે છે કે આ શરીર રગદોળીને ખાવામાં આવ્યું, અને એટલા માટે કે સૌ પરત્ર દુઃખ પાવે, અને એટલા માટે જ એ દુઃખ પ્રાપ્ત કરે.